પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 294 અને 295 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 37.
અખંડિત રહે છે, પરિણતિ નો વિચાર, પરિણતિ નો વિકલ્પ કે વર્ણ એમાં આટલો ભેદ છે. હું જ્ઞાયક છું એવો ભેદ ઉઠે છે. પરિણતિ એવી ભેદ વાળી નથી, નિર્વિકલ્પ પરિણતિ છે. હું જ્ઞાયક છું એવા ભેદવાચક વચનોનું અભેદવાચ્ય છે. વાચ્ય છે તે અભેદ છે. કથન માત્ર કરતા ભેદ ઉપજે છે. જો વિકલ્પ કરતા ભેદ ઉપજે તો વિકલ્પ અનુસાર કથનમાં તો ભેદ આવે ને આવે છે. પણ અભેદપણે જે પરિણમન છે એ વચન અગોચર છે. ખરેખર તો તે વચન અગોચર છે, તેને કથનચિત અહીંયા વચન ગોચર કરવામાં આવ્યું છે. કે જ્ઞાનીને હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું એનું જે અભેદ વાચ્ય તે સમજી શકાય એવું છે. ભલે ભેદથી કહ્યું હોય કે હું જ્ઞાયક છું, પણ એનો અભેદ અર્થ શું થાય? હું જ્ઞાયક છું એમાં અભેદપણે ભાવ કેવા પ્રકારે રહેલો છે તે જ્ઞાનમાં સમજી શકાય એવું છે. કેમ સમજી શકાય એવું છે? એટલે અભેદ ભાવે કેમ પરિણમવું એ તો એ કરી જ રહ્યો છે. એને વિચાર્યું ન હોય, એને એનું અવલોકન ન કર્યું હોય તેથી એને એની સમજ જરા અઘરી લાગે છે કે અભેદ 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 શું એમ લાગે. પણ અભેદપણું જે પરદ્રવ્યમાં અને રાગમાં થઈ રહ્યું છે એનું અવલોકન કરે, થઈ રહ્યું છે એ પોતાની જ અવસ્થામાં થઈ રહ્યું છે એનું અવલોકન કરે તો અભેદ પરિણમન શું કહેવાય તે સમજી શકે એવું છે. અને તે અનુભવ પદ્ધતિથી સમજી શકે એવું છે. ખાલી ભેદ અભેદના વિચારથી સમજવું છે એમ નહીં, પણ અભેદ અનુભવથી અભેદને સમજી શકે એવું છે. કેમ કે એનો અભેદતાનો તે અનુભવ છે. ભલે તે અભેદતાનો અનુભવ વિપરીત છે, રાગ અને પરદ્રવ સાથેનો અભેદતાનો અનુભવ વિપરીત અનુભવ છે, પણ વિપરીત કે અવિપરીત એમાં અભેદતા સામાન્ય છે. વિપરીત અનુભવમાં અભેદપણું કે અવિપરીત અનુભવમાં અભેદપણું, પણ અભેદપણું તો એમાં સામાન્ય. જ્ઞાનીની પરિણતિ એમ લેવી, હું જ્ઞાયક છું એવો જ્ઞાનીને વિચાર આવ્યા કરે છે એમ અહીંયા કહેવા માંગતા હવે. પરંતુ નિર્વિકલ્પ અભેદ ધારાવાહી પરિણતિ છે, જેમાં એક સમય માત્ર પણ બીજો પ્રકાર આવતો નથી. એટલે અખંડિતપણે એ પરિણતિ રહે છે, એમાં ખંડ પડતો નથી, તૂટકપણું થતું નથી. અખંડિત રહે છે એનો એ અર્થ છે કે એમાં તૂટકપણું થતું નથી. ક્યારેક એ પરિણતિ ચાલે, ક્યારેક પાછી બંધ હોય, ક્યારેક ચાલે એમ પણ નથી કે જાગે છે ત્યારે ચાલે છે, ઊંઘે છે ત્યારે પાછી બંધ થઈ જાય છે, વળી જાગે છે પાછી શરૂ થાય છે એવું પણ નથી. પોતાના જ્ઞાયકના વેદનનો ભાવ જ્ઞાયક પરિણતિ એટલે એ છે. કે જ્ઞાયકનું જે વેદન છે, સ્વરૂપનું જે અંતર્મુખી વેદન છે, એ તો જ્ઞાનીને ધારાવાહીપણે અખંડપણે ચાલુ ને ચાલુ રહે છે. તે બહારના ભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાય આદિ પ્રસંગોમાં ઉલ્લાસપૂર્વક જોડાતા દેખાય ત્યારે પણ તેમની નાયક ધારા તો અખંડિતપણે અંદર જુદી જ કાર્ય કર્યા કરે છે. શું ભાવનું દ્રષ્ટાંત લીધું છે કે બહારમાં બુદ્ધિપૂર્વકનો વિચાર વિકલ્પ રાગ હોય છે, એમાં ભક્તિનો રાગ હોય, શાસ્ત્ર સ્વાધ્યાયનો રાગ હોય, જે રાગને ધર્માનુરાગ કહેવામાં આવે છે એ રાગ હોય, અને વ્યવહારે અનુકૂળ હોવાથી એનો ઉપચાર પણ રાગને પણ ધર્માનુરાગનો ઉપચાર, ધર્માનુરાગ છે, ધર્મને અનુસરીને રાગ છે એમ કહેવાય. કેમ કે શાસ્ત્ર સ્વાધ્યાયમાં તો મુખ્યપણે ભિન્ન આત્માનું જ પ્રતિપાદન કર્યું છે. તેવા પ્રસંગોમાં ઉલ્લાસપૂર્વક જોડાતા દેખાય ત્યારે, ઉલ્લાસપૂર્વક દેખાય, કેટલો જ્ઞાનીને ભક્તિનો રસ છે, કેટલો ભક્તિનો ભાવ છે, સ્વાધ્યાયનો કેટલો ભાવ છે, એ વગેરે. એવો બહારનો ઉલ્લાસ છે, ઉલ્લાસ છે ને ઉલ્લાસ દેખાય, કેમ કે હકીકતને તો નિવારી શકાય એવું નથી. સામાન્ય માણસ પણ એમ જોઈ શકે કે આ અત્યારે ઉલ્લાસના ભક્તિના ઉલ્લાસના પરિણામ છે, એ તો એક સામાન્ય બુદ્ધિમાં પણ આવી શકે એવી બાહ્ય ચેષ્ટા અને બાહ્ય પ્રવૃત્તિ છે. એને એવી પ્રવૃત્તિ નથી એમ કેમ કહેવાય? એ તો છે, પણ એનું મૂળ અંદરમાં ઊંડું નથી, ઉપર ઉપરથી છે. એવું પણ નથી કે જેમ કોઈ કૃત્રિમ રૂપે કાર્ય કરે છે એમ કૃત્રિમ રૂપે કરે છે, જેમ કોઈ કૃત્રિમ હસે છે, કોઈ કૃત્રિમ રડે છે, અભિનય કરે છે, એને એવો કોઈ પ્રકાર નથી. પણ સહજપણે જેટલો નબળાઈને રાગ મોહ રહી ગયો છે, ચારિત્રનો રાગ, ચારિત્રનો મોહ, એટલા રાગાદિના પરિણામ અનિવાર્યપણે ન કરવા હોય તો પણ જ્ઞાનીને થઈ આવે છે. હા, તો એ પ્રશ્ન શું વિચિત્ર લાગે કે કરવા નથી તો પછી ઉલ્લાસ આવ્યો ક્યાંથી? આટલો પ્રશ્ન આવે છે. શાસ્ત્ર સૌધર્મ ઇન્દ્ર છે, ભગવાનનો જન્મ થાય ત્યારે ત્રણ લોકના નાથનો અવતાર થયો એમ કે છે. બાળક અવસ્થા છતાં એટલો ઉલ્લાસ છે, એવો એ પ્રકારનો રાગ વધીને ક્યાં સુધી જાય એમ લેવું છે. ત્યાં ચારિત્ર મોહનો રાગ દ્વેષ વધીને ક્યાં સુધી જાય છે, હદ એટલી લીધી છે. છતાં અંદરમાં હું જ્ઞાયક છું એવું અભેદ પરિણતિમાં આત્માનું અનુભવ, આત્માનું અભેદ વેદન એ ચાલુ ને ચાલુ હોય છે, અખંડિતપણે ચાલુ રહે છે, અને બારમાં રાગનો ઉછાળો આટલા હદે આવે છે. હા, કોઈ તક કરે કે ઉલ્લાસ છે ને રસ નથી એમ કેમ કયો? એમાં ઉલ્લાસ આવે છે, રસ વિના ઉલ્લાસ કેમ આવે? એમાં શું છે કે અંદરમાં જે સુખનું ને શાંતિનું વેદન છે એની સાથે એને ભીંડવીને નક્કી કરે તો એ દુઃખનું વેદન છે એમ જાણે છે. બરોબર, જાણે છે એટલે અનુભવે છે, જાણે છે એટલે માત્ર જાણે છે, અનુભવે સુખરૂપ ઉલ્લાસરૂપ, સુખનો ઉલ્લાસ હોય એમ અનુભવે, અને કહે કે એ તો દુઃખનું વેદન છે એમ નહીં, એવી રીતે વેદનમાં દુઃખ છે. એ ઉલ્લાસ બહારના બુદ્ધિપૂર્વકના રાગના પ્રસંગોમાં જેટલો ઉલ્લાસ છે એટલું દુઃખ પણ છે, કેમ કે એટલો રહે છે, એટલા જોડાતા દેખાય, તો પણ ત્યારે પણ તેમની જે જ્ઞાયક ધારા નિર્વિકલ્પ પરિણતિની ધારા તો અખંડિતપણે અંદર જુદી જ કાર્ય કર્યા કરે છે, અંદર જુદી જ કાર્ય કર્યા કરે છે, અને અંદર અધિકપણે કાર્ય કર્યા કરે છે, અંદર મુખ્યપણે એ કાર્ય કર્યા કરે છે. બુદ્ધિપૂર્વકનો રાગ બહારમાં જણાય છે અને તેથી તે ઓછો છે કે વધુ છે, ઘણો છે કે થોડો છે એવું લોકો અનુમાન કરી શકે છે, બહારના બીજા જીવો પણ પરિણતિ અંદર કેટલી બળવાન છે એનું અનુમાન થઈ શકે એવું નથી, કેમ કે બાહ્ય ઇન્દ્રિય જ્ઞાનમાં બીજાને જ્ઞાન ગોચર થતું નથી. ગુરુદેવ શ્રી દ્રષ્ટાંત આપતા હતા આ વિષયમાં, જેમ કોઈ નાનો વાછડો છે એને ખીલે બાંધે છે અને એ ઠેકડે ઠેકડા મારે છે, ત્યારે ઠેકડા જોનારને એમ લાગે છે કે બહુ બળવું છે, ઘણું બળ છે, જમીન ઉપર પગ માંડતો નથી, ઠેકા ઠેક આખો દિવસ કરે છે, પણ બળ કોનું, આછડાનું કે ખીલાનું, એમ પૂછતા હતા. આટલા આખો દિવસ ઠેકડા મારે છે, તુફાન કરે છે, તો પણ ખીલો મચક દેતો નથી, તો બળ ખીલાનો વધારે છે, ભલે શાંત ભાવે પડ્યો છે તો પણ બળ તો ખીલાનો વધારે છે. દ્રષ્ટાંત આપતા બહારના રાગ દ્વેષની તીવ્રતાના પરિણામ મન વચન કાયાના પ્રવૃત્તિમાં નિમિત્ત નૈમિતિકપણે દેખાવ દે છે, ત્યારે એનું ઓછા વધતા પણ અનુમાનમાં લઈ શકાય છે કે અત્યારે તીવ્ર રાગ છે કે મંદ રાગ છે. પણ તે જ કાળે જ્ઞાનીની પરિણતિ જે અંદર નિર્વિકલ્પપણે અખંડિતપણે મુખ્ય વર્તે છે, ભિન્નપણે જ્ઞાની વર્તે છે, એ બળ છે, એમાં જે બળવાનપણું છે, એમાં જે સર્વસ્વપણું છે, એમાં જેટલો રસ છે, તેની પાસે તો એ ઉલ્લાસના પરિણામનો રસ પણ ઘણો અલ્પ છે. આમ ઉપયોગ બાહ્ય પ્રવૃત્તિમાં દેખાય તો પણ ખરેખર બાહ્ય પ્રવૃત્તિ અણઉપયોગ પણ કરે છે, જાણે કે ઉપયોગ પણ કરતા નથી, કેમ કે જેનું જ્યાં ધ્યાન છે ત્યાં તેનો ઉપયોગ ગણવામાં આવે છે. રાજકારણની અંદર વિષ્ટિકારો હોય છે, વિષ્ટિકારો એટલે વાતચીત ચલાવનારાઓ, અમારા રાજ્યના ફલાણા મંત્રી એ તમારા રાજ્યમાં વિચાર વિનિમય કરવા આવશે, આ મુદ્દા ઉપર આપણે વિચાર વિનિમય કરવો છે. હવે દરેકને પોતપોતાના પ્રયોજન ઉપર ધ્યાન હોય છે, ફરતી ફરતી હજાર વાતો થાય અને એ નક્કી કર્યું હોય છે, ફરતી વાતો આટલી ગમે એટલી આપણે કરવાનું શું કરવાનું છે, પણ મૂળ મુદ્દાનું જે પ્રયોજન છે એ મુદ્દાની રકમમાં કોઈ ચૂકતું નથી, કેમ કે ગમે તે પ્રકારનો વિષય ચાલતો હોય તો પણ એનું ધ્યાન ત્યાં હોય છે કે અહીંયા તો ફેર કરવાનો છે, આ વાતમાં ફેર કરવાનો નથી, એમ હોય છે કે એમ અનેક વિધ પૂર્વકર્મ ની પ્રવૃત્તિ હોય, પૂર્વકર્મ ના ઉદય અનુસાર, તો પણ અંદર માં જે પકડ છે, જેમાં સર્વસ્વપણું છે, જે એના જીવનનું ધ્યેય છે, મુખ્ય પરિણમન છે, ત્યાં નાની ફેરફાર કરતા નથી, ત્યાં મચક ખાતા નથી. પરિણામમાં ઉપર છલ્લા ઉપયોગમાં મચક દેખાય છે, પણ અંદર માંથી મૂળ માંથી ખસીને એ મચક આવતી નથી. જ્ઞાનીના પરિણમનનો ચિતાર લીધો છે. જુદી વર્તા કરે છે, અધિકપણે વર્તા કરે છે, ભિન્નપણે વર્તા કરે છે, અને એ વર્તવા માટે બુદ્ધિથી વિકલ્પ કરવો પડે છે તો વર્તે છે, કઈક જોર દેવું પડે છે કૃત્રિમ તો વર્તે છે, એમ પણ નથી. પહેલાથી જ અને વર્તમાનમાં પણ એટલો એમાં રસ છે, અપૂર્વ રસથી તો એની કેળવણી થઈ ગઈ છે, કે જેથી સહજપણે એ રસનો પ્રવાહ એમને એમ હજી ચાલુ છે. એ રસના પ્રવાહમાં વધારો થાય છે, પ્રતિક્ષણ એમાં વધતા અંશો છે પણ ઘટતા અંશો છે નહીં. ભલે બહારમાં અનેક ભક્તિ સ્વાધ્યાય આદિના પ્રસંગો હોય, આ તો હવે બહારનો દ્રષ્ટાંત લીધો છે, પણ શાસ્ત્રમાં એ દ્રષ્ટાંત સમ્યક દ્રષ્ટિની ચક્રવર્તીના ઉદયની સાથે લેવામાં આવે છે. એટલું રાજપાટ હોય છે, એટલું વૈભવ હોય છે, એટલો પરિવાર હોય છે, અને યુદ્ધ કરવા સુધ્ધાના પ્રસંગે ને હોય છે, તો પણ જ્ઞાયક ધારા તો અખંડિતપણે અંદર જુદી જ કાર્ય કર્યા કરે છે. અને ઉત્કૃષ્ટ પુરાણનો દ્રષ્ટાંત ભરત ચક્રવર્તી અને બાહુબલીનો લેવામાં આવ્યો છે. બે ચરમ શરીર છે, બંનેને ભાન છે કે અમે બંને ચરમ શરીરી છીએ, પાછી ખબર નથી એમને, માણસને આયુષની ખબર નથી હોતી, એવું નથી આપણને ક્યાં આપણા આયુષની ખબર છે, ક્યારે પણ થવાનું છે એને બધી ખબર છે, કેટલા અત્યારે આયુષ લાંબા છે, વચમાં એક્સિડન્ટ થવાનો નથી, ભલે યુદ્ધ ગમે એટલા કરે. અને સામાન્ય માણસોનું જે મરણ થાય, સામાન્ય જીવોનું મરણ થાય, અને બીજી ગતિમાં એનો જન્મ થાય, એવું પણ થવાનું મરણ થવાનું નથી, અંતિમ ભવ છે અને નિર્વાણ થવાનો છે, કે જે નિર્વાણના કાળે તો ખુદ દેવો આવીને એ નિર્વાણનો ઉત્સવ કરે છે, ચક્રવર્તીને કરે, સામાન્ય કેવળીઓના પણ ઉત્સવ કરે છે. આમ નિર્વાણ છે ને, તો દેવો આવીને ઉત્સવ કર્યો નિર્વાણ. બલભદ્ર નથી ગયા, શ્રી કૃષ્ણ ને બલભદ્ર થયા, એમાં બલભદ્ર રામ છે ને, રામ ને બલભદ્ર કહ્યું, બલભદ્ર ને રામ, એને રામ કહેવાય છે, રામ તરીકે સંબોધન પણ આવે છે, આ લક્ષ્મણ નારાયણ છે અને આ બલભદ્ર છે. શ્રી કૃષ્ણ ની સાથે જે બલભદ્ર છે એ મોક્ષ નથી ગયા, તે ભવે મહેન્દ્ર સ્વર્ગમાં છે એમ કઈ ગયા છે, ત્યાંથી પૂછીએ મનુષ્ય રામચંદ્રજી છે. સર્વ કાર્યોમાં એ બધા અશુભ ઉપયોગના દ્રષ્ટાંત છે, એ દ્રષ્ટાંતો અશુભ ઉપયોગના છે, અહીંયા શુભ ઉપયોગનો દ્રષ્ટાંત લીધો છે. એ કોઈ પણ બાહ્ય પ્રવૃત્તિ હોય, ક્યારે પણ જ્ઞાયક ધારા, જ્ઞાન ધારા કહો, જ્ઞાયક ધારા કહો, શુદ્ધાત્મ પરિણતિ કહો, તે અખંડિતપણે અંદરમાં મુખ્ય રહીને વિશેષપણે રહીને બુદ્ધિપૂર્વકના રાગને અથવા રહી ગયેલા રાગને ક્ષીણ કરતી આગળ વધે છે. એ સાથે રાગ પરિણતિ રહી ગઈ એને ક્ષીણ કરતી કરતી તે વિકાસ પામતી પામતી આગળ વધે છે. નાયક પરિણતિ માં બળ વધે છે, શુદ્ધિ વધે છે, એનો વિકાસ થાય છે. રાગાદી પરિણતિ છે એમાં ક્ષીણપણું થાય છે, જર્જરિત થઈને એનો સરવાળે નાશ થાય છે. અને તેથી તો મુઠ્ઠી ઉગામીને દીક્ષા લીધી છે ને, એ શું સૂચવે છે? એ એમ સૂચવે છે કે અંદરથી કોઈ એવો કષાય નહોતો કે એ કષાયથી પાછા ન કરી શકે, એવો અનંતાનુબંધીનો કષાય હતો. તેથી સહજ માત્રમાં લક્ષમાં સહેજ ફેર પડ્યો, આખો બેલેન્સ બદલાઈ જાય છે. એટલો ફેરફાર એકદમ મુનિ દશાની તૈયારી અંદરમાં થઈ જાય છે. એક ક્ષણમાં તો મુનિ દશાની તૈયારી થઈ જાય છે. ક્યાંથી આવ્યું એ જોર? કષાયમાંથી આવ્યું એ જોર કે અંદરમાં શુદ્ધાત્માની જે પરિણતિ કામ કરતી હતી એમાં ઉગ્રતાનો અવસર આવ્યો. એનો કાળ પરિપાક થયો ને. જો પરિણામ સ્વકાળ અનુસાર થાય છે અને સ્વકાળ અનુસાર થતા પરિણામ એનો પરિપાક છે, ખરેખર તો અવસ્થાનો પાકી ગયેલી અવસ્થા છે ત્યારે બરાબર આવે છે. તો શું એ મુઠ્ઠી ઉગામી એવા ક્રોધના પરિણામ એ કાંઈ મુનિ દશાની શુદ્ધિમાં આવવાને સાનુકૂળ પરિણામ છે કાંઈ? કે બાહ્ય અપેક્ષાએ તો એની સાનુકૂળતા પણ ગણવામાં આવે નહીં, પણ એ બાહ્ય પરિણામ છે, ચાહે અનુકૂળ હો વ્યવહારે કે ચાહે વ્યવહારે પ્રતિકૂળ હો, બંને નિમિત્ત થાય છે. પરિણામ પૂર્વ પરિણામ બંને પ્રકારના નિમિત્ત થાય છે. એક જ પ્રકારના પરિણામ નિમિત્ત થાય છે એવું છે. વૈરાગ બે રીતે આવે છે, કોઈ અનુકૂળતામાં પણ આવે છે અને પ્રતિકૂળતામાં પણ આવે છે. બંનેને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત એટલે આરોપ, એના ઉપર આરોપ કરવામાં આવે છે કે પહેલા આમ થયું અને એમાંથી આમ થયું, એમાંથી ગણવામાં આવે છે. એ આરોપિત કથન છે. તે કાળે અંદરથી સ્વતંત્ર પરિણમન ઉત્પન્ન થયું છે ઉપાદાનની શક્તિમાંથી, નહીતર કાંઈ એ પરિણામ વ્યવહારે અનુકૂળ છે નહીં. ત્યારે તો એ જોશમાં છે. એક મુઠ્ઠી મારું તાકાત નથી કે એ મુઠ્ઠી કોઈ સહન કરી શકે, એમનું નામ જ બાહુબળ હતું. એમના હાથમાં એટલું બળ હતું કે એક મુઠ્ઠી મારે એટલે ગમે તે હોય વાત પૂરી થઈ જાય, કોઈ બચી શકે નહીં. એ છેલ્લું હથિયાર હતું એમનો. ભરત ચક્રવર્તી ઉપર પડે તો ભરત ચક્રવર્તી બચે કે કેમ એ સવાલ છે, પણ એ મુઠ્ઠી પડે એમ હતી નહીં. કુદરત શું કરે છે માણસ કહે છે ને, કુદરત શું કરે છે અણધાર્યું થાય તો. કુદરત કહો કે વસ્તુનો સ્વભાવ કહો, એ અંદરથી કાળે એનું પરિણમન ફરે છે. મુઠ્ઠી ઉગામે છે ને પરિણમન ફરે છે. અરે આ તે શું ખરાશ. કષાયને તળતા વાર લાગતી નથી. શુદ્ધાત્મામાં એટલી શક્તિ છે, એટલી શક્તિ છે, બેહદ શક્તિ છે કે કષાયનું તળવું એની પાસે જાણે કાંઈ નથી. રમત માત્રમાં, લીલા માત્રમાં એ સંસારનો નાશ કરે એવી શક્તિ છે. પ્રત્યેક આત્મામાં એવી શક્તિ છે. એ બાહુબલીના આત્મામાં જ એવી શક્તિ છે એમ નથી. મારા તમારા સર્વના આત્મામાં એવી શક્તિ છે એમ છે, એના ઉપરથી લેવાનું છે એમ. એ દ્રષ્ટાંત છે, એનો સિદ્ધાંત એ છે કે જો એ આત્મામાં એવી શક્તિ છે, એનો અર્થ એમ છે કે બધા આત્મામાં એવી શક્તિ છે. ફરવાનો સમય જ એક સમય છે, પરિણમનને ફરવા માટે એક જ સમય જોઈએ છે. ઘણો સમય લાગે ત્યારે પરિણમન ફરે, એ પરિણમનના વિષયનો સિદ્ધાંત નથી, અથવા પરિણામનું એ વિજ્ઞાન પણ નથી. સમય સમયનું જ પરિણામ લીધું છે, એક એક સમયનું જ પરિણામ છે. બીજા સમયે તેનું તે પરિણામ હોય શકે નહીં. કોઈ પણ પદાર્થને વિશે છે દ્રવ્યમાંથી પરિણામની આયુષ એ સમય છે, એથી વધારે કોઈ નહીં. ચાહે કષાયનું પરિણામ હો, ચાહે કેવળ જ્ઞાનનું પરિણામ હો, પાછું એમાં કાંઈ વિજ્ઞાન બદલતું નથી. જાતિ ફેર નથી, તારતમ્ય ફેર છે, મંદતા અને ઉગ્રતામાં ફેર છે. કેવડીને તો જ્ઞાયક ધારા છે એમ ન કહેવાય, કેમ કે એમનું સર્વાંગ પરિણમન જ્ઞાતા દ્રષ્ટારૂપ થઈ ગયું છે પૂરેપૂરું. પણ છદમસ્ત સાધક છે એને એક ધારા છે એવી એટલી સાધક સમય છે. એને અંદરમાં જે નાયક ધારા છે એ શાંતિની અમૃત ધારા છે, આનંદ અમૃતની એ ધારા છે. અંદરમાં મુનિપણામાં જે અમૃત ધારા હોય છે એના કરતા ધીમી ધાર છે. સમ્યક દ્રષ્ટિને એ ધીમી ધારે અમૃત પીવું નથી એટલે એ મને પણ ઉગીએ છે. બહુ ભાવવાળી વર્ણન કર્યું છે. કોણ મુનિ થાય છે એમ લેવું છે, કેમ મુનિપણાની ભાવના આવે છે સમ્યક દ્રષ્ટિને, કે અંદરમાં જે ધીમી ધારે અમૃત પીવાય છે એ ધીમી ધારે હવે પીવું નથી એટલે મુનિપણામાં આવે છે. એ ઉગ્રતા ધીમી ધારે અમૃત પીતા તરસ છીપાતી નથી એટલે એમને ધોર્યો જોઈએ છે. અમૃત ધારાનો ધોખ બંધ પ્રવાહ ઉત્પન્ન થાય એ દશામાં આવે. દ્રષ્ટિ અપેક્ષા એ સાધકને કોઈ પર્યાયનો કે ગુણભેદનો સ્વીકાર નથી. સાધક અપેક્ષાએ દ્રષ્ટિ અપેક્ષાએ સાધકને કોઈ પર્યાયનો કે ગુણભેદનો સ્વીકાર નથી, તો પણ તેને સ્વરૂપમાં ઠરી જવાની ભાવના તો વર્તે છે. વિશેષ 294 છે ને, એ જે જ્ઞાન દશાની પરિણતિ છે એનો વિશેષ વિસ્તાર છે. જુદા જુદા ગુણ પોતપોતાની રીતે કામ કરે છે. શ્રદ્ધા ગુણ દ્રષ્ટિ પોતાના સ્વભાવ અનુસાર પરિણમે છે, જ્ઞાન પોતાના સ્વભાવ પ્રમાણે પરિણમે છે, ચારિત્ર આદિના પરિણામ પણ પોતાના સ્વભાવપણે પરિણમે છે. જ્ઞાનનો સ્વભાવ છે તે દ્રષ્ટિનો સ્વભાવ નથી, દ્રષ્ટિનો સ્વભાવ છે તે જ્ઞાનનો સ્વભાવ નથી. અને દરેક ગુણ પોતાના સ્વભાવ પ્રમાણે કામ કરે અને બીજાના બીજા ગુણ પ્રમાણે બીજા ગુણ સ્વભાવ પ્રમાણે કામ કરે તો એમ કહે છે કે જે શ્રદ્ધા ગુણ છે એના પરિણામને જોઈએ તો દ્રષ્ટિ અપેક્ષાએ, એટલે સાધકના શ્રદ્ધા ગુણના પરિણામને જોઈએ તો એ શ્રદ્ધા કોઈ પર્યાયનો સ્વીકાર કરતી નથી. શ્રદ્ધાનું કાર્ય સ્વીકારવું તે છે. એનો ગુણ સ્વભાવ શું? શ્રદ્ધા ગુણનો એવો સ્વભાવ છે કે પોતાપણે સ્વીકારવું. હવે જ્યારે સમ્યક શ્રદ્ધા પોતાના મૂળ સ્વરૂપને, મૂળ તત્વને પોતા રૂપે સ્વીકારે છે ત્યારે એ સ્વીકારવામાં પર્યાય બહાર રહી જાય છે, પર્યાયનો એમાં સમાવેશ થતો નથી, કેમ કે એ મૂળ સ્વરૂપ રૂપ નથી. આમ તો એક પદાર્થની જે સત્તા છે એ સત્તામાં ઉત્પાદ ધ્રુવ ત્રણે થઈને એક અખંડ અભેદ સત્તા છે. એવું વસ્તુનું બંધારણ હોવા છતાં પણ એમ છે, બંધારણથી ઘણી વાર વાંધા ઉભા થાય છે. વસ્તુનું બંધારણ તો આગમની અંદર એમ કહ્યું છે કે કેવું છે વસ્તુનું બંધારણ, કે ઉત્પાદ વિ ધ્રુવયુક્તમ સત, ઉત્પાદ વિ ધ્રુવ ત્રણેય એક સત્તામાં, અખંડ સત્તામાં રહેલા છે. તો પણ વસ્તુનો જે સામાન્ય અંશ, જેને જીવ સામાન્ય કહેવામાં આવે છે, એવું જે જીવ સામાન્યપણું જે વસ્તુના ત્રિકાળી સ્વભાવભૂત છે એટલાને જ દ્રષ્ટિ સ્વીકારે છે પોતા સ્વરૂપે, અને એ સિવાય બીજો અંશ જે પર્યાય છે એ કોઈ પર્યાય અંશને એ પોતા રૂપે દ્રષ્ટિ સ્વીકારતી નથી. કાય તો એ પર્યાયમાં સમ્યક શ્રદ્ધા પોતે જ છે, સ્વીકારનાર પોતે, એનો પોતાનો સમાવેશ પણ એ પર્યાયમાં થાય છે, સમ્યક જ્ઞાનનો સમાવેશ પણ એ પર્યાયમાં થાય છે, અને કેવળ જ્ઞાન પર્યંતના તમામ પરિણામનો, સમસ્ત પરિણામનો સમાવેશ એમાં થાય છે. શેમાં થાય છે? કે જેનો સ્વીકાર નથી એ ભાગમાં થાય છે. એટલે કે પર દ્રવ્ય વત ગણવામાં આવે. જો ત્રિકાળી સામાન્ય સ્વદ્રવ છે દ્રષ્ટિને, તો પર્યાય આદિનો વિષય પરદ્રવ છે. આમ છે, પરદ્રવ છે. એ નિયમ સારમાં શબ્દ લીધો છે આચાર્ય મુનિરાજની ખુદની ટીકામાં આવ્યું છે, નહીં તો લોકો રાડ નાખે એવું છે. એને પરદ્રવ્ય કેમ કહેવાશે? પચાસ ગાથા. મૂળમાં કુંદકુંડાચાર્યના સૂત્રમાં પણ એ શબ્દ છે. પૂર્વવત સકલ ભાવા, પૂર્વોક્ત સકલ ભાવા પરબ્રહ્મ પરસામ વિધેયમ, એમ લીધું છે. પરદ્રવ છે, પર સ્વભાવ છે, માટે એ છે. પર સ્વભાવ, પર સ્વભાવ આ લીધા છે. પૂર્વોક્ત સર્વભાવો પર સ્વભાવો છે, પરદ્રવ છે, તેથી એ છે. એમાં શું લેવું છે? કે જે દ્રષ્ટિનો સ્વભાવ જેમ સ્વીકારવાનો છે એને બીજા શબ્દમાં એમ કહી શકાય કે દ્રષ્ટિનો સ્વભાવ પોતાને વિશે ઉપાદેયતા કરવાનો છે તો એમ કહી શકાય કે દ્રષ્ટિને પોતાનું ત્રિકાળી સ્વદ્રવ્ય માત્ર જ ઉપાદેય છે, સર્વસ્વપણે એટલું જ ઉપાદેય છે અને એ સિવાય એને કાંઈ બીજું ઉપાદેય નથી, ઉપાદેય નથી એનો અર્થ જ કે એ છે. જોકે દ્રષ્ટિમાં એવો હે ઉપાદેયનો વિકલ્પ નથી, પણ એનું અર્થઘટન એમ કરી શકાય છે, વિકલ્પાત્મકપણે એનું અર્થઘટન એમ કરી શકાય છે. કેમ કે દ્રષ્ટિ ખુદ પોતે નિર્વિકલ્પ છે, દ્રષ્ટિનું પરિણમન તો નિર્વિકલ્પ છે, એ પોતાના સ્વદ્રવ્યને જ ઉપાદેય તરીકે ઉપાસે છે, સ્વદ્રવ્ય માત્રની જ ઉપાસના કરે છે અને પર્યાયની જરા પણ ઉપાસના કરતી નથી. એનું એની વિષયની મર્યાદા ત્યાં પૂરી થાય છે, ત્રિકાળી સ્વદ્રવ્યમાં એનો વિષયની મર્યાદા પૂરી થાય છે અને એ મર્યાદા બહાર પરિણામનો વિષય રહે છે. એટલું તો પરિણામના વિષયમાં પરમાગમના આધારથી એ વિષય સ્પષ્ટ થાય છે. ઉપાદેયના સ્વરૂપનું આ કથન છે એમ મથાળું બાંધ્યું છે. જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે તેઓ પૂર્વે કોઈ કેટલાક વિભાવ ગુણ પર્યાયો એટલે વિશેષ ભાવો વ્યવહારને ના કથન દ્વારા આગળની ગાથામાં ઉપાદેય કહેવાપણે કહેવામાં આવ્યા હતા, પરંતુ એમ કહે છે આમાં 49 ગાથામાં એ લીધું છે કે વ્યવહાર છે તે ઉપાદેય છે, એ વ્યવહાર નહીં થી કહ્યું. જે કોઈ ભાવો કારણ કાર્ય સમયસાર અને કારણ સમયસાર એમાં કાર્ય સમયસાર ઉપાદેય છે એમ કહેવાય. આત્માની અવસ્થામાં સંસાર છે અને દોષ છે તે ટાળવા યોગ્ય છે અને શુદ્ધતા તે ઉપાદેય છે, ગ્રહણ કરવા યોગ્ય છે, એવું જે કહેવું તે વ્યવહાર નહીંથી છે એમ કહે છે. એવા કોઈ ભાવો વ્યવહાર નહીંના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા, પરંતુ શુદ્ધ નિશ્ચય નહીંના બળે તેવો હે છે, જેને ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા તેવો જ હે છે. આયુવળી આચાર્યદેવે એમ કહ્યું છે કે દ્રષ્ટિથી એ છે એમની શુદ્ધ નિશ્ચય ને બલે એને હે આપવંતી એમ કહેવું છે. દ્રષ્ટિથી એ છે અને જ્ઞાનથી પણ હે છે, પણ જ્ઞાનમાં એકલો નિશ્ચય નહીં નથી, જ્ઞાનમાં વ્યવહાર નહીંની પ્રવૃત્તિ પણ છે અને નિશ્ચય નહીંની પણ પ્રવૃત્તિ છે અને બંને અંશો તે સમ્યક જ્ઞાનના અંશોની પ્રવૃત્તિ છે. આમ છે એટલા એક જ્ઞાન ગુણના સાધકના પરિણમનમાં પોતાના સ્વભાવ અનુસારનું એવું પરિણમન છે, જ્યારે એવું પરિણમન દ્રષ્ટિને હોતું નથી એમ કહેવું છે. શ્રદ્ધામાં એવું પરિણમન નથી થતું, જ્ઞાનમાં એવું પરિણમન થાય છે. કેમ કે એનો એવો પરિણમવાનો સ્વભાવ છે અને આનો આવો પરિણમવાનો સ્વભાવ છે. એક સ્વભાવ સારો છે ને બીજો સારો નથી એમ પણ નથી, ઇષ્ટનિષ્ઠનો આવા વિષય નથી. દ્રષ્ટિ સારી પરિણમે છે, ચાલો એટલે આત્માને તો પકડે છે, આ જ્ઞાન તો બે વિષય કરે છે, માટે જ્ઞાન નહીં સારું એમ પણ નથી. ખરેખર તો જ્ઞાનના કારણે દ્રષ્ટિ, જ્ઞાન પૂર્વક દ્રષ્ટિ પ્રગટ થાય. જો જ્ઞાન ન હોત તો દ્રષ્ટિ પ્રગટવાનો પ્રશ્ન રહેતો નથી. પણ એ તો પોતપોતાનો જે ખાસ સ્વભાવ છે તે અનુસાર બંને કામ કરે છે. એટલે અહીંયા શ્રદ્ધાથી વાત લે છે કે શ્રદ્ધાનું પરિણામ એવું છે કે સાધક જીવની શ્રદ્ધા કોઈ પર્યાયનો સ્વીકાર કરતી નથી. સાધક જીવની શ્રદ્ધા સ્વીકાર કરતી નથી અને સિદ્ધ જીવની શ્રદ્ધા પણ સ્વીકાર કરતી નથી. બંનેની શ્રદ્ધામાં તો કિંચિત માત્ર ફેર નથી. એ તો વાત રહી પર્યાયની. હવે ગુણ ભેદ લે છે કે એ શ્રદ્ધા ગુણ ભેદનો પણ સ્વીકાર કરતી નથી. પર્યાયાંશ તો ત્રિકાળી દ્રવ્ય સામાન્યની બહાર છે, પણ ગુણો તો અંદર દ્રવ્ય સામાન્યમાં સમાવેશ પામેલા છે. છતાં તે ગુણોના, તે સર્વ ગુણોના અભેદ સ્વરૂપને સ્વીકારે છે અને તેમાં રહેલા ભેદને શ્રદ્ધા સ્વીકારતી વિશે જરા વધારે શું તકલીફ થાય એવું થાય કે જે કાળે શ્રદ્ધા ગુણ ભેદને સ્વીકારતી નથી તે જ કાળે જ્ઞાનમાં તો ગુણ ભેદો હોય છે. છતાં એમ કહેવું છે અહીંયા કે શ્રદ્ધાનું જે પરિણમન છે, શ્રદ્ધાનો જે ગુણ છે, સ્વભાવ ગુણ છે, એ આ એક ચોક્કસ પ્રકારે કાર્ય કરવાનો છે, આવા ખાસ પ્રકારે વર્તવું એવો શ્રદ્ધાનો સ્વભાવ છે એમ ચોખવટ કરે છે. એમ કેમ એ પ્રશ્ન નથી, કેમ કે એ સ્વભાવ છે. સ્વભાવ આવો કેમ એ પ્રશ્ન હોય શકે નહીં. શ્રદ્ધાની, જ્ઞાનની, ચારિત્રની અનેક ગુણોની આવે. આવી ચોખવટ વસ્તુ વિજ્ઞાનના, વસ્તુના વિજ્ઞાન અનુસાર છે. જેમ દર્શન શું કહે છે કે ગુણ ભેદનો પણ સ્વીકાર નથી. એટલે જુદા જુદા ગુણોને વિષય કરવા એવું કાર્ય શ્રદ્ધા કરતી નથી, શ્રદ્ધા કરી શકતી પણ નથી. શ્રદ્ધામાં પ્રકાર જ છે. એ રીતે શ્રદ્ધાનું પરિણમન હોવા છતાં પણ અહીં પણ એમ કહેવું છે એક મુખ્ય ગુણ, શ્રદ્ધા નામનો એક મુખ્ય ગુણ અને મૂળ ગુણ આ પ્રકારે કામ કરતો હોવા છતાં પણ સાધકની ભાવનામાં તો એવી ભાવના વર્તે છે કે મારે મારા સ્વરૂપમાં ઠરી જવું છે. એ ભાવના છે, પર્યાય અપેક્ષિત છે. કેમ કે ઠરવું તો પર્યાયમાં છે ને, નથી ઠરવું પણ પર્યાયમાં અને ઠરવું પણ પર્યાયમાં. જે સ્વરૂપમાં ઠરાતું નથી, પરિણામ સ્થિર થતું નથી, એને પરિણામમાં સ્વરૂપમાં સ્થિર થવું એવી ભાવના ત્યારે વર્તે છે. ભલે શ્રદ્ધા એ અંશને સ્વીકારતી ન હોય તો પણ એમ કેમ છું.
હ
આધાર ગ્રહ જાણે તો શું છે, તું આ પરિણમનની કેટલી જ વિચિત્રતા છે એનો નિર્દેશ કરે છે. વિચિત્રતા શું એટલે વિવિધપણું છે, વિધવિધપણું છે. લોકો કેમ આ વિષયથી અજાણ્યા રહી ગયા છે? એટલું તો આત્માનો વિષય અને શ્રદ્ધાનો વિષય, જ્ઞાનનો વિષય, ચારિત્રનો વિષય, આનંદનો વિષય, શાંતિનો વિષય બીજા લોકોમાં નથી આવતો એવું કાંઈ નથી, અન્ય મતમાં આવે છે, પણ એનું વિજ્ઞાન શું છે એ રીતે નથી આવતું. શ્રદ્ધા કરવી જોઈએ, જ્ઞાન કરવું જોઈએ, ચારિત્ર હોવું જોઈએ, શાંતિ હોવી જોઈએ, આનંદ હોવો જોઈએ, એ બધી વાત આવે છે, પણ એનું એવું વિજ્ઞાન શું છે? પ્રત્યેક ગુણો પોતપોતાના સ્વભાવે કેવી રીતે કાર્ય કરે છે અને ક્યારે ક્યારે કેવી રીતે કાર્ય કરે છે, એટલે સાધક દશામાં કઈ રીતે કાર્ય કરે છે, સાધ્ય થતાં કઈ રીતે કાર્ય કરે છે, સાધક ન હોય ત્યારે વિપરીતપણે કઈ રીતે કામ કરે છે, એનું જે આખું વિજ્ઞાન છે, વ્યવસ્થિત વિજ્ઞાન છે, અને એ વ્યવસ્થિત વિજ્ઞાનનું જે પ્રતિપાદન છે એને જૈન શાસન કહેવામાં આવે છે. એટલો વ્યવસ્થિત વિષય છે. શું કહે છે કે શ્રદ્ધા ભલે પર્યાયનો સ્વીકાર ન કરતી હોય, શ્રદ્ધામાં ભલે ગુણભેદનો સ્વીકાર ન હોય, સાધક જીવને ભાવના તો સ્વરૂપમાં ખરી જવાની વર્તે છે. એની ભાવનામાં કોઈ બીજો પ્રકાર હોય છે એવું છે. એનો અર્થ એ થાય છે, બીજો અર્થ એ થાય છે કે શ્રદ્ધા જે દ્રવ્યને સ્વીકારે છે, ભાવના પણ એવી જ પર્યાયની રહે છે, પર્યાય દ્રવ્ય સદ્રષ્ટા એવી ભાવના રહે છે, દ્રવ્યની સાથે દ્રવ્યના સ્વભાવથી પર્યાયમાં જેટલી વિસદ્રષ્ટા ભજે છે એ ભાવના બહારનો વિષય છે, એ ભાવનાનો વિષય રહેતો નથી. એમ ખરેખર એક દ્રષ્ટિકોણથી, એક ન્યાયથી જોવામાં આવે તો દ્રષ્ટિને સાનુકૂળ એવી ભાવના છે, ભાવના છે તે દ્રષ્ટિને સાનુકૂળ એવી ભાવના છે. એટલે કે જેવા દ્રવ્ય સ્વરૂપે હું છું શ્રદ્ધાનમાં, તેવા જ સ્વરૂપે મારી અવસ્થા હો એમ ભાવના છે. જેવા સ્વભાવે ને સ્વરૂપે હું છું એથી વિસદ્રશ ભાવે અવસ્થા હો એમ ભાવનામાં કદી હોતો નથી. એમ સમ્યક શ્રદ્ધાને અને ભાવનાને એક ન્યાયે મેળ છે, એક ન્યાયે એનો મેળ છે, સુમેળ છે. બીજા ન્યાય મેળ નથી એટલે શું એમ વિચાર કરી શકાય? શ્રદ્ધા તો સ્વીકારતી જ નથી પર્યાયને, ભાવનામાં તો પર્યાયની સ્વીકૃતિ છે, મારી પર્યાય આવી હો અને આવી ન હો એવી જે સ્વીકૃતિ છે એવી સ્વીકૃતિ શ્રદ્ધાનમાં હોતી એમ શ્રદ્ધા કહે છે. શ્રદ્ધાને જો વાચા આપવામાં આવે તો એમ કહે છે કે મારું સ્વરૂપ એવું છે, શ્રદ્ધા પર્યાયનું નહીં, શ્રદ્ધા એમ કહે છે કે મારું સ્વરૂપ એવું છે કે અવસ્થામાં નિબોધ હો કે અવસ્થામાં મોક્ષ હો, મારા સ્વરૂપમાં એથી લાભ નુકસાનનો કોઈ સવાલ ઊભો થતો નથી, કોઈ અપેક્ષા મને એની નથી, એ શ્રદ્ધા છે. એ છે દ્રવ દ્રષ્ટિ પ્રકાશમાં સુગંધી બહુ છે. રાગણ સ્વરૂપ બહિર્મુખતા આગળ રહે. રાગના અંશરૂપ બહિર્મુખતા તેને દેખ તેને દુઃખ રૂપે વિદાય છે તેને, એટલે સાધકને ઉપરમાં પણ તેને એટલે સાધકને, સાધકને સ્વરૂપમાં ઠરી જવાની ભાવના વર્તે છે તે સાધકને જેટલો બહિર્મુખ પરિણામનો અંશ છે, ભલે તન્મય નથી, જેટલો બહિર્મુખ પરિણામનો રાગાંશ છે એમાં તન્મય નથી, તો પણ બહિર્મુખતા તો છે એ વાત સ્વીકારવી જોઈએ. એવો જે રાગના અંશરૂપ બહિર્મુખ પરિણામ છે તેને, એટલે સાધકને તે દુઃખ રૂપે વિદાય છે, એક ભાવ એને દુઃખ રૂપે વિદાય છે, ભલે ભક્તિનો ભાવ હોય ઉલ્લાસપૂર્વકનો કે શાસ્ત્ર સ્વાધ્યાયનો ભાવ હોય. એ ઉપરના દ્રષ્ટાંતે મળ્યું. અને વિતરાગતા અંશરૂપ અંતર્મુખતા, વિતરાગતા એટલે અંતર્મુખતા, એટલો જે અંશ છે સાધકના પરિણામમાં તે તેને સુખરૂપે વેદાય છે. બે પ્રકારના વિરુદ્ધ કથનો આવે કે ભગવાન પ્રત્યેનો ભાવ ઉપયોગ જાય, ઉપયોગ જાય છે, અને રાગ ઉત્પન્ન થાય છે ને એટલો શબ્દ ઉપયોગ લીધો છે, રાગ નથી લીધો, ભઠ્ઠી જેવું દુઃખ ઉત્પન્ન કરે. આ બાજુ નારકીમાં, સાતમી નારકીમાં પીડ્યો હોય જી અંદરમાં સમ્યક દર્શન પ્રત્યે તો કે છે કે અંતર સુખ રસ ઘટા ઘટી, ઘટા ઘટક સુખ ના ઘૂંટડા પીએ છે, પરસ્પર વિરુદ્ધ લીધો. અંતરંગ એનું દુઃખ છે, એ ભાવ તો દુઃખ રૂપ જ છે, અને સમ્યક જ્ઞાન નિર્મળ જ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે તે નિર્મળ જ્ઞાન છે, અને નિર્મળ જ્ઞાન નો તો એવો સ્વભાવ છે કે જેવું હોય તેવું દ્રવ્ય ભાવે સ્વરૂપને જ્ઞાનમાં લીએ, બીજી રીતે લે નહીં. તો જે દુઃખભાવ છે એને દુઃખભાવ તરીકે, અને સુખભાવ છે એને સુખભાવ તરીકે જાણે. પણ જ્યારે દુઃખભાવના દુઃખંશના વેદનની વાત કરવી હોય ત્યારે કોઈ પણ વિકલ્પ હોય તે ભઠ્ઠી જેવા દુઃખ વાળો છે એમ કહેવામાં આવે, કેમ કે દુઃખની મુખ્યતાથી વાત કરવી છે. તે જ સાધકના સુખના પરિણામની મુખ્યતાથી, સુખાંશની મુખ્યતાથી વાત કરવી હોય ત્યારે એમ કહેવાય કે નારકીમાં હોય તો પણ એ સુખને વેદે છે, દુઃખને વેદતા નથી પણ સુખને વેદે છે, એમ કથનમાં મુખ્ય ગૌણ છે. પરિણમનમાં તો સુખ પરિણતિ જ મુખ્ય છે, કોઈ સાધકને દુઃખ પરિણતિ મુખ્ય થતી નથી, એમ મુખ્યતા ગૌણતા છે. ભગવાન